నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుతమోని మంగళం కురుకొండారి విజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ కృదావ నిలుసనిదాత.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार मा गाथा 61मी चाले छे। जीव अजीव अधिकार नी गाथा 61मी टीका तथा भावार्थ आपणे कर्या छे। एनुं सहज पुनरावर्तन करी અને પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એના કેટલાક અંશો આપણે લઈશું. 61મી ગાથા, મૂળ ગાથામાં એમ કહ્યું કે સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે તે સંસારી અવસ્થામાં છે, એને એ સંસારી અવસ્થામાં છે એટલે જ્યારે એ સંસારમાં છે એટલે એની એ અવસ્થા છે ત્યારે છે. પણ જીવને જ્યારે એ મુક્ત થયો છે એટલે સંસારથી પરિમુક્તને એવા કોઈ ભાવ નથી, મોક્ષની પર્યાય વખતે એવા કોઈ ભાવ નથી. પહેલા 29 પ્રકારના ભાવ જણાવવામાં આવ્યા, એમાંના કોઈ ભાવ જીવના નથી એમ કહેવામાં આવ્યું, કેમ કે અનુભવના કાળે એ જીવના નથી એમ ત્યાં કહેવામાં આવ્યું. શિષ્યએ પ્રશ્ન કર્યો તો એ ભાવ કોના છે, તો એમ કહેવામાં આવ્યું કે એ ભાવ નિશ્ચયથી જીવના નથી, નિશ્ચયથી જીવના નથી પણ વ્યવહારથી જીવના છે, એટલે કે એ પર્યાયમાં છે એટલે જીવના છે. તો પછી એમ પૂછવામાં આવ્યું કે નિશ્ચયથી કેમ જીવના નથી, વ્યવહારથી જીવના કયા પણ નિશ્ચયથી કેમ નહીં? તો પ્રશ્નનો ઉત્તર આપ્યો કે એમાં એ ભાવ છે એની સાથે જીવને તાદાત્મ્યપણું નથી, તાદાત્મ્યપણું નથી એટલા માટે એ જીવના નથી, પણ એ પર્યાયમાં છે અને પર્યાય એક સમયની છે એટલે એ બધા ભાવો ક્ષણિક છે એટલે વ્યવહારથી એ જીવના છે. તાદાત્મ્યપણાની વાત કરી તો પછી પાછો શિષ્યએ પ્રશ્ન કર્યો અહીંયા કે એ બધા વર્ણાદિક ભાવ જે છે એને જીવ સાથે તાદાત્મ્યપણું કેમ નથી? એમ કહ્યું કે તાદાત્મ્યપણું નથી માટે એ નિશ્ચયથી જીવના નથી. તો પાછો એમ પ્રશ્ન કર્યો કે તો પછી તાદાત્મ્યપણું કેમ નથી, વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી? અને એના ઉત્તર રૂપે આ 61મી ગાથા કહેવામાં આવી અને એમાં એમ કહ્યું કે સંસારી જીવને સંસારી અવસ્થાની અંદર એ ભાવ હોય છે અને મુક્ત અવસ્થાની અંદર એ ભાવ હોતા નથી, એટલે એ રીતે તાદાત્મ્યપણાનો સંબંધ જીવને એ બધા ભાવો સાથે નથી. અને એમાં એમ સમજાવવામાં આવ્યું કે વર્ણાદિક છે તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે અને સંસારમાંથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાદિક કોઈ પણ ભાવો નથી એટલે એમને તાદાત્મ સંબંધ નથી. સમજ એ આપવામાં આવી કે બધી અવસ્થાઓમાં, નિશ્ચયથી બધી અવસ્થાઓમાં કોઈ પણ અવસ્થા હોય તો પણ એ ભાવ જીવમાં હોય છે, જીવમાં એનો અભાવ ક્યારેય હોતો નથી એટલે એને તાદાત્મ્યપણું હોય છે. તો એવા કયા ભાવ છે કે જેને જીવમાં હોવાપણું છે, કોઈ પણ અવસ્થામાં છે? તો કે એને જ્ઞાન દર્શન ગુણ આદિ લઈએ તો એવા જ્ઞાનના ભાવ, ચૈતન્યના ભાવ જે છે એની સાથે જીવને તાદાત્મ્યપણું છે કે જે સર્વ અવસ્થાઓમાં એને જ્ઞાન છે. એ રીતે પૂતગળનો વિચાર કરીએ તો પૂતગળને એ મૂર્તિક છે કે રૂપી છે તો એના રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, એવા જે ચાર ગુણો છે, એવા ગુણોના ભાવે પૂદગળનું પરિણમન થવું એ સર્વ અવસ્થાઓમાં હોય છે તો પૂદગળને એ વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ છે. પરંતુ જીવને એ વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ નથી. એની પર્યાયમાં, એની અવસ્થામાં, એ ક્ષણિક અવસ્થામાં તેને એની સાથે સંબંધ હોય છે, પણ એ સંબંધનું સ્વરૂપ શાશ્વત નથી, એટલે એ બધી અવસ્થાઓમાં હોતું નથી, માટે એને તાદાત્મ્ય સંબંધ નથી. એટલે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્ય સંબંધ નથી. ભાવાર્થમાં પણ પંડિતજીએ સમજાવ્યું કે દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિશે, દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિશે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્ય સંબંધ હોય છે, અન્યથા હોતો નથી. એ પછી પૂદગળ હોય કે જીવ હોય, ગમે તે દ્રવ્ય હોય, તેનો સંબંધ તાદાત્મ્ય સંબંધ ત્યારે જ કહેવાય કે જે ભાવ છે એને સર્વ અવસ્થાઓમાં રહેતો હોય, એવા ભાવે એ સર્વ અવસ્થાઓમાં પરિણમન કરે તો એ ભાવ સાથે તાદાત્મ્યપણું કહેવાય. પણ કોઈક અવસ્થામાં હોય અને કોઈક અવસ્થામાં ન હોય તો એવા સંબંધને તાદાત્મ્ય સંબંધ કહેવાતો નથી. જેમ કે જીવને આ બધા ભાવો સાથે, વર્ણાદિ સાથે, ગુણસ્થાનો સાથે, માર્ગણા સ્થાનો સાથે, એ બધા ભાવો સાથે, રાગ સાથે, દ્વેષ સાથે સંબંધ છે નથી એમ નથી. એની પર્યાયમાં એવા ભાવો થાય છે, પણ એ ભાવો ક્યારેક હોય છે, એટલે કે સંસારી અવસ્થામાં હોય છે. એ ભાવો સંસારી અવસ્થામાં હોય છે. જ્યારે જીવની સિદ્ધ અવસ્થા છે એ વખતે એ ભાવો હોતા નથી. એટલે સર્વ અવસ્થાઓને વિશે આ ભાવો હોતા નથી, માટે એ ભાવો જીવના નથી. એટલે જીવને એ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ નથી. હવે આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું એમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાના નંબર 151, એમાં ગાથા 61ની ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે જે નિશ્ચયથી બધી અવસ્થાઓમાં જે સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્ય લક્ષણ સંબંધ હોય છે. જેમ કે જ્ઞાન સાથે આત્માને જે સંબંધ છે તે તાદાત્મ્ય લક્ષણ સંબંધ છે. કેમ કે આત્માની સર્વ અવસ્થાઓમાં તે જ્ઞાન સ્વરૂપપણાથી વ્યાપ્ત છે અને જ્ઞાન સ્વરૂપપણાની વ્યાપ્તિથી ક્યારેય રહિત નથી. જ્ઞાન સ્વરૂપપણાની વ્યાપ્તિથી ક્યારેય રહિત નથી, એના વિનાનો નથી. એના વિનાનો ક્યારેય હોતો નથી. કોઈ પણ અવસ્થામાં જીવ જ્ઞાન વિનાનો હોતો નથી. જ્ઞાન સાથેનો સંબંધ એનો તાદાત્મ્ય સંબંધ છે, એટલે જ્ઞાન સાથે જીવને તાદાત્મ્યપણું છે. એ એકેન્દ્રીમાં હોય તો પણ એનો જ્ઞાન ગુણ એવો ને એવો છે. એના ઉઘાડની વાત નથી કરતા આપણે, જ્ઞાન ગુણની વાત કરીએ, એના જ્ઞાન સ્વભાવની વાત કરીએ તો એ જ્ઞાન કરે છે. એમ નથી કે એકેન્દ્રીમાં છે તો જ્ઞાન નથી કરતો, એમ નથી. પંચેન્દ્રીમાં આવ્યો એટલે કે વધારે જ્ઞાન કરે છે, એમ નથી. એ તો પરના જ્ઞાનની વાત અને પરના જ્ઞાન સંબંધીની આપણે સૂક્ષ્મતાનો વિચાર કરીએ અને એની સાથે રહેલા વિકલ્પોનો વિચાર કરીએ તો સંજ્ઞની પચેન્દ્રિય થયો છે તો એ બીજું બધું એ વિકલ્પ સહિત વિચારી શકે છે, અને સંજ્ઞની નથી થયો તો એને વિકલ્પ વિના જે કંઈ છે તે પણ એને જ્ઞાન તો છે જ. વિકલ્પ સાથે રહેલું જ્ઞાન છે એ વિકલ્પને કારણે એમ લાગે છે કે જાણે કે એ પોતે વિકલ્પ કરે છે એ જ જ્ઞાન છે, એમ નથી. વિકલ્પ જુદો છે, વિકલ્પ મનના છે, જ્ઞાન છે તે આત્માનું છે. આપણે ભાવની વાત કરી હતી એ વખતે પણ એ વાત કરી હતી કે ભાવ છે તે આત્માના છે અને વિકલ્પ છે તે મનના છે. વિકલ્પ વિના આત્મા રહી શકે છે, શુદ્ધ નિર્મળ સિદ્ધની પર્યાય છે, એમાં એને કોઈ વિકલ્પ હોતા નથી. અને એ જ રીતે એ સંગની નથી ત્યારે એ વિચારતો નથી તો એ વિકલ્પ વિનાનો છે, છતાંય એને ભાવ હોય છે. એટલે ભાવ અને વિકલ્પ વિશે આપણે જે સમજ્યા હતા એ જ રીતે જ્ઞાન વિશે પણ સમજવું કે જ્ઞાન સર્વ અવસ્થાઓમાં હોય છે, એને કોઈ વિકલ્પની અપેક્ષા નથી. વિકલ્પ છે માટે જ્ઞાન છે એમ નથી. આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ દ્રવ્યશ્રુત છે, એ વિકલ્પ સહિત છે, અને એ દ્રવ્યશ્રુત વિકલ્પ સહિત છે એ વખતે જે જ્ઞાનની પ્રક્રિયા ચાલી રહી છે એ જીવની પોતાની છે. એને કારણે એની પર્યાયમાં એટલે કે એની જ્ઞાનની પર્યાયમાં એને જાણવાપણું થાય છે. એ જાણવાવાળો એ ભગવાન આત્મા પોતે છે અને એની એ વખતે એ પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે. એટલે જાણવાવાળો એ જેને પણ જાણે, એ આ શાસ્ત્રને જાણતો હોય કે પરને જાણતો હોય, પણ એ જાણવાવાળો ભગવાન આત્મા પોતે છે. એટલે કે જાણન ક્રિયા કરવાવાળો આત્મા પોતે છે એનો અર્થ એ થયો કે ગમે તે સમય હોય, પરનું લક્ષ્ય હોય કે સ્વનું લક્ષ્ય હોય, પણ દરેક વખતે પરના લક્ષ્યમાં તીર્થંકર ભગવાન તરફનું લક્ષ્ય થયું હોય, કેવળી ભગવાન તરફનું લક્ષ્ય થયું હોય, સદગુરુ તરફ લક્ષ્ય થયું હોય, સદગુરુની વાણી તરફ લક્ષ્ય થયું હોય, તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ ભણી લક્ષ્ય ગયું હોય, શાસ્ત્રનું વાંચન ચાલતું હોય, સ્વાધ્યાય થતો હોય તો શાસ્ત્ર તરફ લક્ષ્ય હોય એનું, પૂજા ભક્તિ કરતો હોય તો એનું લક્ષ્ય એ રીતે પૂજામાં હોય, ભક્તિમાં હોય, કે પછી એ અશુભ ભાવમાં પ્રવર્તતો હોય, ધંધા વગેરેના ભાવમાં હોય, ક્રોધ માન માયા કસાય એવા ભાવે પ્રવર્તતો હોય અને એનું લક્ષ્ય ત્યાં હોય, ગમે ત્યાં એનું લક્ષ્ય હોય, પણ દરેક વખતે એ જ્ઞાન ક્રિયા કરે છે અને એના જ્ઞાનની પર્યાય એને જાણે છે. એટલે ભગવાન આત્મા હંમેશા જાણવા વાળો છે તો એ જ્ઞાન કરવા વાળો છે. એટલે જ્ઞાન ક્રિયા ક્યારેય ન હોય એમ હોતું જ નથી, એ જ્ઞાન કરે છે અને એવું જ્ઞાન કરે છે, એવું જ્ઞાન કરે છે એટલે જ્ઞાન સાથે એને દરેક અવસ્થામાં તાદાત્મ્ય સંબંધ છે. એટલે જ્ઞાન સાથે આત્માને તાદાત્મ્ય લક્ષણ સંબંધ છે, એમ કે આત્માની સર્વ અવસ્થાઓમાં તે જ્ઞાન સ્વરૂપપણાથી વ્યાપ્ત છે અને જ્ઞાન સ્વરૂપપણાની વ્યાપ્તિથી ક્યારેય રહિત નથી. પરંતુ રાગ ઉદય ભાવ સાથે આત્માને તાદાત્મ્યમય લક્ષણ સંબંધ નથી, રાગ સાથે એને તાદાત્મ્યપણું નથી. રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે તો એને જ્ઞાન સાથે તાદાત્મ્યપણું છે, પણ પેલો રાગ જે છે રાગનો ભાવ એની સાથે એને તાદાત્મ્ય સંબંધ નથી, એ ક્ષણિક સંબંધ છે. એ વખતની એની યોગ્યતા એવી છે, એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે તો એને રાગ થયો છે, દ્વેષ થયો છે, એ કસાય ભાવે છે. તો એવા ભાવો સાથે એ વખતે છે એટલે એ હંમેશા નથી. એ વખતે છે, એ વખતે જ્યારે પર્યાય થઈ ત્યારે થઈ ગઈ, ત્યારે એને રાગ સાથે સંબંધ હતો, એની પર્યાયમાં થયું, પણ પછી રાગ નથી ત્યારે એને એની સાથે સંબંધ નથી. કેવળી ભગવાનને કોઈ કસાય નથી, બધા કસાયોનો અભાવ થયો છે એટલે એમને રાગ નથી, દ્વેષ નથી, માન નથી, કંઈ નથી. 9 કસાયો પણ ચાલ્યા ગયા છે, 25 કસાયો બધા રહિત થયા છે તો એની સાથે એમને કોઈ સંબંધ નથી. એટલે એ અવસ્થામાં પણ એ જીવ છે અને સંસારી અવસ્થામાં પણ એ જીવ છે. બંને અવસ્થાનો વિચાર કરીએ તો સંસારી અવસ્થામાં એને રાગના ભાવ સાથે સંબંધ છે, અને સિદ્ધની અવસ્થા છે ત્યારે એને રાગના ભાવ સાથે સંબંધ નથી, એટલે એ રાગ સાથે એને તાદાત્મપણાનો સંબંધ નથી. રાગ સાથે એને તાદાત્મપણાનો સંબંધ નથી. ગુરુદેવે સ્પષ્ટતા કરી કે રાગ ઉદય ભાવ સાથે જે કંઈ ઉદયમાં આવ્યું છે, કર્મનો ઉદય આવ્યો છે અને જે વર્તે છે એનું લક્ષ્ય કરતા જે ભાવ છે તે ઉદય ભાવ છે. અને એવા ઉદય ભાવ એ રાગ રૂપે હોય કે દ્વેષ રૂપે હોય કે ક્રોધ રૂપે હોય કે માન રૂપે હોય, ઉદય એવો આવ્યો છે, જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિ એને ગમે છે તો એને રાગ લાગ થાય છે, એ પરિસ્થિતિ નથી ગમતી તો એના પ્રત્યે એને દ્વેષ થાય છે. પરિસ્થિતિ થવાનું કારણ એનું પોતાનું છે, એ કર્મને કારણે એ પરિસ્થિતિ થઈ છે, એવા ઉદય આવ્યા છે, એવા સંયોગો વર્તે છે. પણ એની સાથે રાગ થવો એટલે કે જીવ ઉદય ભાવે વર્તે છે માટે એને રાગ થાય કે દ્વેષ થાય. અને એ ભાવો એ સંસાર અવસ્થામાં છે ત્યારે એને તીવ્રતાથી પણ થાય અને મંદપણે પણ થાય. જો તીવ્રતાથી થાય છે તો અનુબંધ ઘણો પડે છે, સ્થિતિબંધ પણ ઘણો થાય છે. પણ મંદ ભાવે થાય છે તો બંધ, સ્થિતિબંધ અને અનુબંધ ઓછા પડે છે, હલકા પડે છે. કોઈ પણ પ્રકૃતિ હોય પણ એના અનુબંધ અને સ્થિતિબંધ જે છે એની તીવ્રતા સાથે સંબંધ ધરાવે છે. એટલે ઉદય ભાવે તો પરિણમશે જ જીવ. જ્યાં સુધી એ સિદ્ધ નથી થવાનો, જ્યાં સુધી એ કેવળ જ્ઞાન નથી પ્રગટ કરવાનો, જ્યાં સુધી એ સાતમા ગુણસ્થાનની દશામાં પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરવાનો, ત્યાં સુધી એ ઉદય ભાવે જ વર્તે છે. તે છતાંય હજી નીચે આવીએ તો ચોથા ગુણસ્થાને એને જ્યારે સમ્યક દર્શન થાય છે અને આત્માની અનુભૂતિ છે, એ કાળે એ ઉદય ભાવે નથી વર્તતો. પણ એ ક્ષણિક છે, બહુ ઓછો સમય માટે એવો ભાવ રહે છે. વધારે તો એ બહારમાં આવે છે એટલે ઉદય ભાવે એને વર્તવાનું થાય છે. પણ જાગૃત છે, જો એ જાગૃત છે તો જે ઉદય આવ્યા છે એની સાથે એનું જોડાણ તીવ્રતાપૂર્વક નથી થતું અને મંદ કષાય એને હોય છે. એટલે સમ્યક દર્શન પછીના જે કષાયો છે તે અનંત અનુબંધ થાય એવા કષાયો હોતા નથી. રાગ અને ઉદય ભાવ સાથે આત્માને સંબંધ છે નથી એમ નહીં, સમ્યક દ્રષ્ટિ છે ત્યારે પણ એને એવા સંબંધ હોય છે. પણ એની સાથે એને તાદાત્મપણું નથી, કેમ કે એવા સંબંધો ધીરે 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 સમ્યક દર્શન થયા પછીથી એ ઘટતા જાય છે. પોતે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે છે, આત્માનું લક્ષ્ય કરે છે તો પછી એ સંબંધોની તીવ્રતા ઓછી થાય છે, એની સાથેનું જોડાણ ઓછું થતું જાય છે. અને આગળ વધતા વધતા ચારિત્રનો પુરુષાર્થ કરે છે ત્યારે પોતે નિશ્ચયથી જે ચારિત્ર છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક સ્થિરતા એવું જ્યારે પ્રગટ કરે છે તો એની સાથે કોઈ સંબંધ નથી. એટલે એ રીતે જોઈએ તો એ રાગ સાથે, ઉદય ભાવો સાથે જીવને તાદાત્મ લક્ષણ સંબંધ નથી. એટલે આત્માની એ સર્વ અવસ્થાઓ સાથે એને સંબંધ નથી, માટે એને તાદાત્મ સંબંધ નથી. આગળ ગુરુદેવ અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ઉપરથી ચોથો પેરેગ્રાફ કે ખરેખર જે બધી દશાઓમાં જે સ્વરૂપથી વ્યાપ્ત એટલે પ્રસરેલ હોય અને તે સ્વરૂપથી ક્યારેય રહિત ન હોય તેનો તેમની સાથે તાદાત્મ સંબંધ હોય છે. અર્થાત જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવો સ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવો સ્વરૂપ પણ છોડે નહીં તે વસ્તુનો તે ભાવો સાથે તાદાત્મ સંબંધ છે. માટે જેની બધી અવસ્થાઓમાં વર્ણાદિ વ્યાપ્ત હોય તે પૂતગલની સાથે વર્ણાદિને તાદાત્મ સંબંધ છે, જીવ સાથે એને તાદાત્મ સંબંધ નથી. કાળો, રાતો આદિ જે વર્ણ છે તેનું પૂતગલની સાથે તાદાત્મ પણ છે, કેમ કે તે વિના પૂતગલની કોઈ અવસ્થા હોતી નથી. તેવી રીતે જે ગુણસ્થાન આદિ ભેદ પડ્યા છે તેને પણ પૂતગલની સાથે તાદાત્મ સંબંધ છે, કેમ કે પૂતગલના નિમિત્ત વિના તે ભેદો હોતા નથી. ગુણસ્થાનના ભેદો છે તે શું છે? શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાનું મિશ્રણ છે, અને એવું મિશ્રણ છે એનું કારણ શું છે કે એના પૂદગલમય પરિણામ છે અને શુદ્ધ પરિણામ પણ છે. જેમ જેમ શુદ્ધ પરિણામ વધતા જાય છે, પૂદગલમય પરિણામ અશુદ્ધ પરિણામ ઘટતા જાય છે, તેમ તેમ એનું ગુણસ્થાન ઊંચું આવતું જાય છે. એટલે એને પૂદગલ સાથેનો સંબંધ બતાવવો છે, એટલા માટે એ ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. એટલે કે પૂદગલમય ભાવો છે એવી હજી એની દશા છે, પૂર્ણ શુદ્ધતા નથી પ્રગટી. તો કેટલી શુદ્ધતા પ્રગટી છે એ દર્શાવવા માટે ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. તો એવા ગુણસ્થાનના ભેદનું મૂળ કારણ અહીંયા ગુરુદેવે સમજાવ્યું કે ગુણસ્થાન આદિ ભેદ પડ્યા છે તેને પણ પૂદગલની સાથે તાદાત્મ્યમય સંબંધ છે, કેમ કે પૂદગલના નિમિત્ત વિના તેવા ગુણસ્થાનના ભેદો હોતા નથી. પૂદગલના નિમિત્ત વિના એટલે કે દ્રષ્ટિ પૂદગલ તરફની રહી છે, પૂદગલ સાથેનો સંબંધ છે, એટલે એવા ગુણસ્થાનો હોય છે. આ સમયસાર તો કેવું અદભુત શાસ્ત્ર છે, એમાં આખા બ્રહ્માંડના ભાવો ભર્યા છે. પૂદગલની બધી અવસ્થાઓમાં તે વર્ણાદિ વ્યાપ્ત હોય છે અને તેની વ્યાપ્તિથી રહિત પૂદગળ હોતું નથી. વર્ણ આદિ ભાવોની વ્યાપ્તિ વિનાનું પૂદગળ હોતું નથી, માટે વર્ણાદિ ભાવોનો તાદાત્મ સંબંધ પૂદગળ સાથે છે, જીવ સાથે નથી, કેમ કે જીવની બધી અવસ્થામાં એ સંબંધ હોતો નથી. અહીંયા પાના નંબર 152 ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે જો કે સંસાર અવસ્થામાં કથનચિત વર્ણાદિની વ્યાપ્તિ હોય છે તો પણ મોક્ષ અવસ્થામાં તેઓની વ્યાપ્તિ હોતી નથી, વ્યાપ્તિથી સર્વથા રહિત હોય છે, માટે વર્ણાદિ ભાવો સાથે જીવને કોઈપણ પ્રકારે તાદાત્મ્ય લક્ષણ સંબંધ નથી. આત્માને જ્ઞાન આનંદ સાથે તાદાત્મ્ય લક્ષણ સંબંધ છે. આત્માને જ્ઞાન આનંદ એના ગુણો છે, એની સાથે તાદાત્મ્ય લક્ષણ સંબંધ છે, કારણ કે કોઈપણ અવસ્થામાં જ્ઞાન આનંદરૂપ પણ આત્મામાં ન હોય એમ બનતું નથી. આપણે એમ થાય આ તો વાત બરાબર મને સમજાઈ ગયું, હવે આમાં વધારે આટલો બધો વિસ્તાર શું કરવો છે પ્રભુ? આમાંથી તાત્પર્ય એ સમજવાનું છે કે અત્યારે વર્તમાનમાં આપણી મનુષ્યની પર્યાય છે, સ્ત્રીની પર્યાય હોય કે પુરુષની પર્યાય હોય, તે છતાંય આ જીવને જ્ઞાન સાથે તાદાત્મ્યપણું છે એનો ઊંડાણથી વિચાર કરવાનો છે. આનંદ સાથે એને તાદાત્મ્યપણું છે, સુખ સાથે એને તાદાત્મ્યપણું છે, એવા અનંત ગુણો સાથે એને તાદાત્મ્યપણું છે, એ સંબંધ ક્યારેય ઘટતો નથી, ઓછો થતો નથી, જતો રહેતો નથી. ગમે તે પર્યાય હોય તે છતાંય જીવને એની સાથે તાદાત્મ્યપણું છે તો પછી આ જીવ નકામાનો બહારમાં શા માટે રખડે છે? પ્રયોજનભૂત વાત તો આ છે કે જીવને એની સાથેનો સંબંધ ક્યારેય ન હોય એવું બનતું નથી, એવા સંબંધ રહિત એ થતો નથી. જીવ આનંદ જ્ઞાન સુખ શાંતિના એના સંબંધો રહિત ક્યારેય હોતો નથી. જ્ઞાન સાથેનો, આનંદ સાથેનો, સુખ સાથેનો સંબંધ એને તાદાત્મ્ય સંબંધ છે તો પછી વર્તમાન પર્યાયમાં એને એ જ્ઞાન આનંદ સુખ અને શાંતિની પ્રાપ્તિ કેમ થતી નથી? વિચારવાનું આ છે. કેમ કે આ તો સિદ્ધાંતની વાત તો કરી દીધી, હવે આપણે વિચારવાનું છે કે મને કેમ સુખ શાંતિ આનંદ અને જ્ઞાનની પ્રાપ્તિ નથી, મારો એની સાથે તો તાદાત્મ્ય સંબંધ છે એમ ભગવાન કહે છે, તીર્થંકર ભગવાન કહે છે, કેવળી ભગવાન કહે છે. અને એ વાત આપણને અહીંયા શાસ્ત્રો દ્વારા ગણધર ભગવાન અને આચાર્ય ભગવાને પહોંચાડી છે, તો એમાં કોઈ અસત્ય નથી. એટલે મારે એ વાત સ્વીકારવી જ રહી કે મારા આત્માને જ્ઞાન સાથે સુખ સાથે એવો સંબંધ છે કે જે ક્યારેય જાય નહીં, એનાથી એ રહિત થાય નહીં, એવો સંબંધ તાદાત્મ્ય સંબંધ છે, તો પછી મને કેમ એનો અનુભવ થતો નથી, મને એનો અનુભવ કેમ વર્તતો નથી? જો એ ત્રિકાળ એવો સંબંધ છે તો મને ત્રિકાળ એવો અનુભવ કેમ થતો નથી? એમાં કયા કોની ભૂલ છે? કોણ મને એવા આનંદ જ્ઞાન સુખ શાંતિના અનુભવથી અટકાવે છે. પ્રયોજનભૂત્વ વાત આ છે, આ મનોમંથન ચિંતવન કરવાની વાત છે પ્રભુ, આ સિદ્ધાંતો સમજી લેવાની વાત નથી, આ પંડિતાઈની વાત નથી. જો પંડિતાઈની વાત હોત તો આપણે 1, 2, 3, 4 ની અંદર વાત કરત અને પછી એની સમરી આપી દેત કે જુઓ સમજણ પડી તમને. 61મી ગાથામાં આમ વાત આવી, તાજાત્મા સંબંધ નથી કેમ કે બધી અવસ્થાઓને વિશે નથી, આમ કરીને સમરી કરી લે. અહીંયા પ્રભુ કોઈ સમરી નથી, કંઈ સમીરાઈઝ કરવું જ નથી. સમીરાઈઝ કરવાનો અર્થ એવો થાય છે કે એ હવે તમારે બંધ કરવું છે, 1, 2, 3, 4, 5 માં સમીરાઈઝ કરી અને વાતને હવે મૂકી દો કે જેથી કરીને તમે બીજા સબ્જેક્ટમાં જઈ શકો. જેને બીજામાં જવું છે એ જ સમરી કરે, જેને આ ભાવમાં રહેવું છે એ તો એનો વિસ્તાર કરે, એમાં ને એમાં ચિંતનમાં મનન મંથનમાં ખોવાઈ જાય, એ સમરી ન કરે. જો મને સમરીનો વિરોધ નથી, પણ સમયસાર જેવું શાસ્ત્ર હોય અને ગુરુદેવની વાણી હોય અને ભાવવાળી વાણી હોય ત્યાં સમરી ન શોભે, એવા ભાવમાં ખોવાઈ જવું શોભે. ગુરુદેવે ભાવ આપણને આપ્યો છે એ વર્ણાદિ ભાવો સાથે પૂતગલને તાજાત્મ સંબંધ હોય પણ જીવને ન હોય એટલી વાત નથી, એટલી વાત પૂરતી નથી. પણ જીવને કોની સાથે તાદાત્મ સંબંધ છે એને પણ તું જાણ. એટલે ગુરુદેવે એ વાત આપી કે ભાઈ જ્ઞાન સાથે એને સુખ સાથે આનંદ સાથે, અહીંયા શું કહ્યું કે આત્માને જ્ઞાન આનંદ સાથે તાદાત્મ લક્ષણ સંબંધ છે. અને આગળ કહ્યું કે કારણ કે એ કોઈ પણ અવસ્થામાં એ જ્ઞાન આનંદ રૂપપણું આત્મામાં ન હોય એમ બનતું નથી. કેટલી મોટી વાત છે ભાઈ, કોઈ પણ અવસ્થામાં એમ બનતું નથી છતાંય અહીંયા વર્તમાનમાં મને કેમ એનો અનુભવ નથી થતો, મને કેમ આનંદ અને જ્ઞાનનો અનુભવ નથી થતો, મને એવા અલૌકિક સુખ અને શાંતિનો અનુભવ કેમ નથી મળતો. ગુરુદેવ કહે છે કે કોઈ પણ અવસ્થામાં એ હોય જ, કોઈ પણ અવસ્થામાં હોય અને મને કેમ નથી થતું. ગુરુદેવ ખોટા હશે? ગુરુદેવ અસત્ય બોલતા હશે? કોઈ પણ અવસ્થામાં હોય તો પછી મને પણ અત્યારે આ અવસ્થામાં પણ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? ગુરુદેવને અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી, ગુરુદેવને કોઈ સિદ્ધાંતની વાત કરવી નથી. ગુરુદેવે તો સિદ્ધાંતોને પચાવ્યા છે ને, એમને તો અંતરમાંથી આ વાત આવે છે. કે છે કે જ્ઞાન આનંદ રૂપ પણ આત્મામાં ન હોય એમ બનતું નથી, તો મને કેમ નથી, મને કોણ અટકાવે છે, એમાં કોનો વાંક છે, એમાં બીજા કોઈનો વાંક હોઈ શકે નહીં, મારો જ વાંક છે, મારો જ પ્રમાદ છે, મારો જ ઊંધો પુરુષાર્થ છે, મારું મિથ્યાત્વ છે, મારો મોહ છે, એટલે મને એની એની પ્રાપ્તિ નથી થતી, એની અનુભૂતિ થતી નથી. એવા જ્ઞાન આનંદ સ્વભાવની મને પર્યાયમાં પ્રાપ્તિ નથી થતી, એમાં મારો દોષ છે, કોઈનો દોષ નથી, અને એ સદાય છે, ત્રિકાળ છે, એ ક્યારેય હોય નહીં એમ બનતું નથી. એનો અર્થ એમ થયો કે એ ત્રિકાળ છે. શબ્દ કેવા મૂક્યા છે, આત્મામાં ન હોય એમ બનતું જ નથી ભાઈ, એમ બનતું જ નથી, એ છે 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 ને છે, અને છે તો પછી અનુભવમાં નથી આવતું, એમાં દોષ કોનો છે ભાઈ. આ વાતને સમજવાની છે. સમયસાર જે છે એમાં જે ભાવ પડ્યા છે એ બ્રહ્માંડના ભાવ છે. હવે આપણે આગળ 61મી ગાથાના ભાવાર્થ ઉપરનું પ્રવચન ગુરુદેવે આપ્યું છે એમાંથી કેટલીક વાત લઈએ. અહીંયા ભાવાર્થમાં કહે છે ગુરુદેવ કે દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે, દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે તેને તે દ્રવ્ય સાથે એકરૂપ સંબંધ કહેવાય છે. એકરૂપ સંબંધ કહો કે તાદાત્મ પણ કહો. તેથી પૂતગળની સર્વ અવસ્થાઓમાં જે વર્ણાદિ ભાવો વ્યાપે છે તેને પૂતગળની સાથે એકરૂપતાનો સંબંધ છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો એ પૂતગળ કર્મના નિમિત્તે પડે છે. આત્મા વસ્તુ ત્રિકાળી ધ્રુવ અભેદ એકરૂપ ચૈતન્ય માત્ર છે, એમાં તો કોઈ ભેદ નથી, એટલે તેના કારણે ભેદ કોઈ પડતા નથી. તેના કારણે ભેદ કેવી રીતે પડે? ન પડે. માટે ઉદગળના નિમિત્તથી જે આ વર્ણ ગુણસ્થાન પર્યંત ભેદ પડે છે તે આત્માની કોઈ કોઈ અવસ્થાઓમાં છે, પણ આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. પણ ઉદગળની સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે, તે કારણે તે બધા પૂદગળની સાથે તાદાત્મ્ય લક્ષણ સંબંધ રાખે છે. અખંડ અભેદ એક ચિન્હ માત્ર વસ્તુ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, એની દ્રષ્ટિમાં એ રંગ રાંગ જીવસ્થાન માગણા સ્થાન આદિ ભેદો ઉદગળની સાથે સંબંધ રાખે છે. જ્યાં જ્યાં ઉદગળ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે. પૂદગળ એટલે પેલા પૂદગળ પરમાણુને પકડીને ન બેસી રાખો, પૂદગળમય ભાવો આપણે આગળ કરી ગયા છે એ પણ સાથે લઈ લેવા. પૂદગળના લક્ષે થતા ભાવો, પૂદગળમય ભાવો એ પણ આમાં આવી જાય છે, એને પણ પૂદગળ કહ્યું છે. જ્યાં જ્યાં પૂદગળ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે, માટે તેઓને પૂદગળની સાથે તાદાત્મ સંબંધ છે. સંસાર અવસ્થામાં જીવમાં રંગ રાગ આદિ ભાવો કોઈ અપેક્ષાએ કહી શકાય, કોઈ અપેક્ષાએ હોય, ક્યારેક હોય છે, એની પર્યાયમાં હોય છે, પરનું લક્ષ્ય કરતા એવા હોય છે, પરંતુ મોક્ષ અવસ્થામાં તેઓ જીવમાં નથી, જીવની અવસ્થામાં નથી, ક્યારેય જીવ મોક્ષ અવસ્થામાં હોતા નથી, એટલે સર્વથા મોક્ષ અવસ્થામાં નથી. તેથી વર્ણ આદિ સાથે જીવને એકરૂપતાનો સંબંધ નથી. કર્તા કર્મ અધિકારમાં પણ એ જ કહ્યું છે કે જે દયા દાન વ્રત ભક્તિ આદિનો ભાવ થાય છે તે સંયોગ લક્ષણ છે. સંયોગ લક્ષણ છે એટલે કે એ સંયોગની સાથે જોડાતા થતા જે ભાવ છે તે ભાવ સંયોગ લક્ષણ ભાવ છે. કયા ભાવ? દયા દાન વ્રત ભક્તિ આદિના ભાવ એ આત્માનું લક્ષ કરતા નથી થતા. આત્મા ભગવાન આત્માને ખાવું નથી તો પછી એમાં વ્રતનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? ન ખાવાનો ઉપવાસનો પ્રશ્ન ક્યાં આવ્યો? ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે તો પછી એને દીક્ષા લેવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? એટલે પરિગ્રહનો પણ પ્રશ્ન ક્યાં આવ્યો કે પરિગ્રહ રહિત થવું એવું પણ ક્યાં આવ્યું? ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, પરિગ્રહ છોડ્યો તો પરિગ્રહ હતો, ક્યાં હતો? પર્યાયમાં હતો. અને હવે પરિગ્રહ નથી, મુનિ થયા, નિર્ગ્રંથ થયા તો હવે પરિગ્રહ નથી એવી દશા થઈ. પણ આ બધું પર્યાયમાં થયું છે, મૂળ દ્રવ્યમાં તો એ વસ્તુ છે જ નહીં, એટલે એને સંયોગી લક્ષણ ભાવ કહેવામાં આવે છે. એમાં પછી દયાનો ભાવ હોય, દાનનો ભાવ હોય, વ્રતનો ભાવ હોય, ભક્તિનો ભાવ હોય, એ બધા ભાવો એ કેવા છે? સંયોગ લક્ષણ છે. અને તેઓ સંયોગી ભાવ છે, એ સ્વભાવ ભાવ નથી. આત્માનો સ્વભાવ એમ નથી, એ વ્રત કરવા જાય, દાન કરવા જાય એમ નથી. માટે એ દયાદાન આદિ ભાવો સાથે આત્માને તાદાત્મ સંબંધ નથી. આ બધા ભાવો સાથે પણ નથી. બહુ ઊંચી વાત છે ભાઈ. આત્માને તાદાત્મ સંબંધ પોતાના ગુણો સાથે, એનો જે સ્વભાવ છે એની સાથે છે. એનો સ્વભાવ શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એ જ્ઞાન આનંદ સુખ શાંતિનો એનો સ્વભાવ છે. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે જેમ બીજી સંયોગી ચીજ છે તેમ તે પણ સંયોગી ચીજ છે. શું? આ દયાદાન વ્રત આદિના ભાવો એ પણ સંયોગી છે. માટે વર્ણાદિ ભાવો સાથે ભગવાન આત્માને એક રૂપપણાનો તાદાત્મ લક્ષણ સંબંધ નથી, એ ન્યાય છે. અને એ જ પ્રમાણે અહીંયા આ બધા વ્રત તપ દયાદાનના ભાવો, શુભ ભાવો, અશુભ ભાવો, એ કોઈ ભાવો સાથે જીવને તાદાત્મ સંબંધ નથી, એકરૂપતા નથી. અને જેની સાથે એકરૂપતા નથી એ તો છૂટું જ પડ્યું છે. એ શુભ ભાવ કે અશુભ ભાવ એની સાથે એકરૂપતા નથી તો એ તો છૂટા જુદા પડ્યા જ છે. એનું લક્ષ છોડીને અંદરમાં જા તો એ ભાવ છોડવામાં તને કંઈ અઘરું નહીં લાગે. સંસારી ભાવથી છૂટવા માટેનો એક જ માર્ગ છે કે તું અંદરમાં જા, શુદ્ધ ભાવે પરિણમન કરીશ તો તને પેલા ભાવો નડતા નથી, ક્યાંય કોઈ રીતે તને નડતા નથી. હું સંસારી છું, સંસારી છું એટલે અમારે આમ હોય તેમ હોય, મૂંઢ છો. તું સંસારી નથી, તું તો ભગવાન આત્મા છો. અને એ બધા જે ભાવ સંસારી ભાવો, એ બધા ભાવો તારાથી જુદા છે, એ તારા મૂળ સ્વરૂપમાં નથી, એની સાથે તારે એકરૂપતાનો સંબંધ નથી, એની સાથે તારે તાજાત્મપણું નથી, એ બધું છૂટું પડ્યું છે. તું દ્રષ્ટિ બદલને, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મામાં વાળી દેને પ્રભુ. જે તાજાત્મ ભાવ છે એ સુખ શાંતિ જ્ઞાનનો તને અનુભવ થશે. જેની સાથે તારે તાજાત્મપણું છે એ જ્ઞાન આનંદ સુખની સાથે તને એકરૂપતા છે. અને એ ભાવો બધી અવસ્થામાં છે, અત્યારે વર્તમાનમાં પણ છે, માત્ર તારે દ્રષ્ટિ ફેરવવાની છે. એનું લક્ષ્ય કરતા તને એની પ્રાપ્તિ થશે, એનો અનુભવ થશે. બહુ સરસ વાતો છે. ગુરુદેવની વાતમાંથી તો એવા ભાવ નીકળે છે કે એ ભાવને ભાર્યા કરીએ, એમાંથી બહાર ના આવીએ, કલાકોના કલાકો સુધી એ ભાવ અને વાગોળ્યા કરીએ. ગુરુદેવ કહે છે, આહા, આત્મા જે શુદ્ધ ચિદરૂપ વસ્તુ છે તેના તરફ ડળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે. આત્મા જે શુદ્ધ ચિદરૂપ વસ્તુ છે, જ્ઞાનરૂપ વસ્તુ છે, તેના તરફ ઢળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે. અભેદપણે દ્રષ્ટિમાં લેવા જેવો ભગવાન આત્મા છે. અને એમ કરતા એ ચિદરૂપ વસ્તુ અનુભવમાં આવે છે. જ્યારે આ બધા ભેદભાવો કે જે ઉદગળના સંબંધે થાય છે, ભેદ શા માટે થાય છે? ઉદગળના સંબંધે ભેદ થાય છે. એવા બધા ઉદગળના સંબંધે થતા ભેદભાવો, ભેદ સહિતના ભાવો, એની દ્રષ્ટિ છોડવા જેવી છે, એની દ્રષ્ટિ છોડી દેવા યોગ્ય છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ ભેદરૂપ ભાવો એ વર્ગણાસ્થાન ને માર્ગણાસ્થાન ને ગુણસ્થાન, આ બધું ભેદ સહિત છે, એ પૂદગલના નિમિત્તે છે, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એની સાથે આત્માને ક્યારેય એકરૂપતા નથી, એ બધું પર્યાયમાં છે. એટલે એવા બધા જે ભાવો છે એ તરફનું લક્ષ્ય છોડવા જેવું છે એમ ગુરુદેવ કહે છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ વર્ણથી શરૂ કરીને માર્ગણા સ્થાન ગુણસ્થાન આદિ જે ભેદો કહ્યા છે તે બધાએ પૂદગલની સાથે સંબંધવાળા છે. જ્યાં જ્યાં તેઓ છે ત્યાં ત્યાં તેઓને પૂદગલની સાથે સંબંધ છે. પરંતુ જ્યાં જ્યાં ભગવાન આત્મા છે, શું કહે છે કે જ્યાં જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં તેઓની સાથે સંબંધ છે નહીં. પેલા ભાવોને ભગવાન આત્મા સાથે સંબંધ નથી, કારણ કે સંસાર અવસ્થામાં એક સમય પૂરતો પર્યાયમાં સંબંધ છે. સંસાર અવસ્થામાં એને એક સમય પૂરતો પર્યાયમાં એ ભાવ સાથે માર્ગણા સ્થાન કે ગુણસ્થાન સાથે સંબંધ છે. પૂદગળની સાથે સંબંધ ધરાવતા એ ભાવોની સાથે એક સમય પૂરતો જીવને સંબંધ છે, તો પણ મોક્ષ અવસ્થામાં સર્વથા સંબંધ નથી. મોક્ષ અવસ્થામાં એક સમય માટે પણ સંબંધ નથી. સંસાર અવસ્થામાં એને એક સંબંધ, એ સંબંધ જે છે તે એક સમયનો છે, તે પર્યાયમાં છે. પણ જ્યારે મોક્ષ અવસ્થા છે ત્યારે તો એને બિલકુલ સંબંધ નથી, સર્વથા સંબંધ નથી. તેથી ધર્મીએ એક અભેદ સ્વભાવની જ દ્રષ્ટિ કરવી એમ અભિપ્રાય છે. આ જીવ જીવ અધિકાર છે. તેથી રંગ, રાગ, પુણ્ય, પાપ, ગુણસ્થાન આદિ સર્વ ભાવોને અહીં અજીવમાં નાખ્યા છે. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ કે જો જીવ અજીવ અધિકાર છે એટલે શું અજીવ છે એ દર્શાવ્યું છે. આ બધાને અજીવ કહ્યું છે, કેમ કે જીવમાં શાશ્વત રહેતું નથી એટલે એને અજીવ કહી દીધું. ભલે ને જીવમાં ક્યારેક થાય છે તો થાય છે, શું થયું? અરે ભૂતકાળમાં થયું તો થઈ ગયું, વાત મૂકો ને હવે એ પર્યાય એ વખતે થઈ અને એવો રાગ થયો તો થયો, હવે આજે વર્તમાનમાં અત્યારે શું છે એની વાત કરો ને પ્રભુ, ત્રિકાળ જેવું સ્વરૂપ છે એની વાત કરો ને, એને એની સાથે એકરૂપતા છે, એને એના દર્શન જ્ઞાન આનંદ સાથે એકરૂપતા છે, એનો વિચાર કેમ નથી કરતા? એ ભાવો શાશ્વત છે અને એવા ભાવોનો અનુભવ કેમ મને નથી થતો એનું ચિંતન કરો ને, પરનું લક્ષ કરી અને જે ભાવો ટકતા નથી એ ભાવોની વિટંબણામાં શા માટે પડ્યા છો? એ ભાવો છોડવા છે, છોડવા છે, છોડવા છે એમ કરીને એના તરફ શા માટે રહ્યા છો? એ છૂટા જ પડ્યા છે કેમ કે એને એકરૂપતા છે જ નહીં, એની સાથે જીવને ક્યારેય તાજાત્મ સંબંધ હતો નહીં અને ક્યારેય હશે નહીં, વર્તમાનમાં પણ એની સાથે તાજાત્મ સંબંધ નથી. દ્રષ્ટિ ફેરવવાની છે. ગુરુદેવ કહે છે કે તું ભગવાન આત્મા સાથે દ્રષ્ટિ કરને, એના સામે દ્રષ્ટિ કરને, એનું લક્ષ કરને, એટલે એ બધા ભાવો છૂટા પડેલા છે તને છૂટી જશે અને જે ભાવો સાથે તને એકરૂપતા છે એવા જ્ઞાન આનંદનો તને અનુભવ થશે. બહુ સરસ વાત છે. અખંડ ચિન્હ માત્ર વસ્તુ છે એનો આશ્રય કરવો. આશ્રય એ છે કે અભેદ એક ચિન્હ માત્ર અખંડ વસ્તુ એનો આશ્રય કરવો, અર્થાંત સમ્યક દર્શન અને નિર્વિકલ્પ શાંતિની પર્યાય દ્વારા તે એકને જ ગ્રહણ કરવો, એને જ અનુભવવો, એ જ કર્તવ્ય છે. બીજું કંઈ કરવા જેવું નથી. ભગવાન આત્મા હંમેશા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એના સાથે એને તાજાત્મ સંબંધ છે, એની સાથે એકરૂપતા છે અને એનું લક્ષ કરતા એવા ભાવોનો અનુભવ થાય છે. સુખ શાંતિ, અલૌકિક સુખ અને અલૌકિક શાંતિ, જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે. અને અહીંયા ગુરુદેવ કહે છે કે એનો અનુભવ કરો, અભેદ એક ચિન્હ માત્ર અખંડ વસ્તુનો આશ્રય કરવો, આપણને કહ્યું છે, અર્થાંત સમ્યક દર્શન અને નિર્વિકલ્પ શાંતિની પર્યાય દ્વારા તે એકને જ ગ્રહણ કરવા અને એનો જ અનુભવ કરવો. અહીંયા તો આજ્ઞા રૂપે કહ્યું છે અહીંયા કે નિર્વિકલ્પ શાંતિની પર્યાય દ્વારા તે એકને જ ગ્રહણ કરવો અને અનુભવવો. ગુરુદેવે કરુણા કરીને આપણને આવો અનુગ્રહ કર્યો છે અને ગુરુદેવના એ અનુગ્રહને આપણે એમની આજ્ઞા માની અને સ્વીકારવાનો છે. તો અહીંયા ગાથા 61 પૂરી થાય છે. હવે ગાથા 62. હવે અહીંયા કહે છે કે જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ છે, જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે. શું? જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ છે એવો મિથ્યા અભિપ્રાય કોઈને હોય, એવી ઊંધી માન્યતા કોઈને થાય, કોઈને એવી ખોટી શ્રદ્ધા થાય તો તેમાં શું દોષ થાય, શું દોષ આવે? જીવને વર્ણાદિક સાથે તાદાત્મપણું છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે કે એમ કરી. અને અહીંયા 62મી ગાથા કહેવામાં આવી છે. 62મી ગાથા આપણે લઈએ. જીવસ્વૈવ હેતે સર્વે ભાવા ઇતિ મન્યસે અદિહિ. જીવસ્ય જીવસ્ય ચ નાસ્તિ વિશેષસ્તુ તે કિશ્ચિત. 62મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કરી તો જીવ તેમ જીવમાં કઈ ભેદ તુજે રહે તો નથી.
શું કહ્યું? કે આ ભાવ સર્વે જીવ છે, એટલે કે એ બધા ભાવો વર્ણાદિક ભાવો એની સાથે જીવને તાદાત્મપણું છે તો શું દોષ આવે એ સમજાવવું છે. એટલે કહે છે કે આ બધા ભાવો ને જો તું જીવ માને, આ બધા ભાવ સર્વજીવ છે, જો એમ તું માને કદી તો જીવ તેમ અજીવમાં કઈ ભેદ તુજ રહેતો નથી. તો પછી જીવ અને અજીવમાં કોઈ ભેદ જ રહેશે નહીં. જે પૂતગળના ભાવો છે એ જ જો જીવના પણ ભાવ હોય તો પૂતગળ અને જીવ વચ્ચે શું ભેદ રહ્યો. જીવના જે ભાવો છે, જીવના જે ભાવો છે એનું લક્ષ્ય નહીં કરતા, એનો વિચાર નહીં કરતા, પૂતગળના ભાવોને તું જીવના ભાવ કહી દઈશ તો જીવ અને પૂતગળ વચ્ચે કોઈ ભેદ નહીં, ભેદ નહીં રહે. અજીવના ભાવો, અજીવના ભાવો જો જીવના થઈ જાય તો જીવ અજીવ થઈ જશે. જીવ અને અજીવમાં શું પછી ભેદ રહેશે? બહુ સરસ ગાથા છે. આપણે ગાથા લઈએ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે વર્ણાદિક ભાવની સાથેની વાત કરવી છે. વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહે છે કે હે મિથ્યા અભિપ્રાય વાળા, હે મિથ્યા અભિપ્રાય વાળા, યદિ હી ઇચ, જો તું ઇતિ મન્યસે એમ માને કે એતે સર્વભાવા, આ વર્ણાદિક સર્વભાવો જીવ એવ હિ જીવ જ છે, તું એટલે તો તે તારા મતમાં જીવસ્ય ચ અજીવસ્ય, જીવ અને અજીવનો કિંચિત કાંઈ વિશેષ એટલે ભેદ નાસ્તિ, રહેતો નથી. વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ માનનારને કહે છે કે હે મિથ્યા અભિપ્રાય વાળા, જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વભાવો જીવ જ છે એટલે જીવના છે, એટલે જીવ સાથેને એકરૂપતા છે, જીવ સાથેને તાદાત્મ્યપણું છે, એમ જો તું માને તો પછી તારા મતમાં તો જીવ અને અજીવમાં કોઈ ભેદ રહેશે જ નહીં, જીવ અને અજીવનો કોઈ ભેદ રહેતો જ નથી. શું જીવ અને અજીવ એક જ છે? કેવી ગાથા મૂકી દીધી છે, કેટલી બધી સ્પષ્ટતા કરી. 61મી ગાથા ની પહેલા જે પ્રશ્ન હતો એની સ્પષ્ટતા બે પ્રકારે કરી. 61મી ગાથામાં જે સ્પષ્ટતા કરવામાં આવી એ આસ્તિથી વાત લઈ અને કરવામાં આવી કે ભાઈ એ સર્વ અવસ્થાઓમાં નથી એ પ્રમાણે કરીને વાત કરવામાં આવી. અને અહીંયા જે વાત જે છે તે નાસ્તિથી બીજી રીતે કરવામાં આવી કે ધાર કે તું એમ માને છે એ પ્રમાણે આપણે એને લઈ લઈએ, વર્ણાદિક ભાવોને જો જીવના છે એમ જો આપણે માની લઈએ તો એ મિથ્યા અભિપ્રાય થશે, કારણ કે એ ભાવો પૂતગળના છે, અજીવના છે, અને એના જીવના કહેતા જીવને અજીવ વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. બંને રીતે સમજાવવામાં આવે છે. 61 અને 62મી ગાથા દ્વારા મૂળ વાત તો એ જ સમજાવી છે કે પેલા બધા ભાવો જે છે એને જીવ સાથે કોઈ સંબંધ નથી, એ જીવના છે જ નહીં, એ અજીવ ભાવ છે, એને અજીવ કયા. એટલે ગુરુદેવે એમ કહ્યું કે આ બધાને અહીંયા જીવ અજીવ અધિકારમાં અજીવ કહેવામાં આવ્યા છે. સમયસર વાંચી જઈએ એટલે એમાં કંઈ સમજાય નહીં. ઘણા લોકો કહે છે કે અમે સમયસર વાંચ્યું છે. ભરૂચમાં હમણાં એક બેન મળે, એમણે કહ્યું કે મેં સમયસર પણ વાંચ્યું છે. અરે ભાઈ, સમયસરના ભાવો ઉકેલતા કેટલા વર્ષો લાગી જાય. ગુરુદેવે 19 વખત સુધી સમયસર વાંચ્યું છે. વિચાર કરો કે એમાં એવું શું ભર્યું હશે કે 19 વખત સુધી એને વાંચવા છતાંય દરેક વખતે એવા જુદા 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 ભાવો નીકળતા હતા કે જે આત્મામાં લઈ જાય, જુદી જુદી રીતે આત્મામાં લઈ જાય એવા ભાવો નીકળતા હતા. એવું આ અદભુત સમયસર વાંચવા માટે નથી પ્રભુ, એ તો ભાવ મહિત એમાં ભાવરૂપ થઈ જવા માટે છે. અહીંયા ગાથામાં કહે છે કે એ વર્ણાદિક ભાવો એને જો તું જીવના માને, એટલે કે જીવની એકરૂપતા એવા વર્ણાદિ ભાવો સાથે જો તું માનીશ તો એ વાત તારી મિથ્યા ઠરે છે. એટલે એને એમ કહ્યું કે તું મિથ્યા દ્રષ્ટિ છો, તારો અભિપ્રાય મિથ્યા છે, હે એવા એમ કરીને સંબોધન કર્યું કે હે મિથ્યા અભિપ્રાય વાળા, અભિપ્રાયને મિથ્યા કહી દીધો. એ અભિપ્રાય મિથ્યા છે કેમ કે વર્ણાદિક ભાવો સાથે જીવને એવું એવું તાદાત્મ્ય પણ હોઈ શકે જ નહીં, એ અભિપ્રાય જ ખોટો છે. એટલે સંબોધન જ એવું કરી દીધું કે હે મિથ્યા અભિપ્રાય વાળા, હે મિથ્યા દ્રષ્ટિ, તારા એમ એ ભાવ એવા અભિપ્રાય ને તું છોડ કે વર્ણાદિ સાથે જીવને એકરૂપતા હોય, એ વાત જ તું ભૂલી જા, એ વાત છે જ નહીં. જો તું એમ માનીશ તો પછી આ જગતનું સ્વરૂપ આવું રહી શકશે જ નહીં, જીવ અજીવ ને અજીવ જીવ એમ થઈ જશે. જીવને જો આવા વર્ણાદિક ભાવો હોય તો જીવ જીવ રૂપે નહીં પણ અજીવ રૂપે ઠરશે, અને જીવ અને અજીવ વચ્ચે કોઈ ભેદ નહીં રહે. કૃપાળુદેવે કહ્યું છે ને કે જળ અને ચેતન બંને ભિન્ન છે, આખું કાવ્ય લખ્યું છે કઈ રીતે છે જુદા, અને તું તો અહીંયા બે ને ભેગા કરી નાખે છે. જળ અને ચેતનમાં તને કઈ ભેદ નથી લાગતો, અજીવ અને જીવમાં તને કોઈ ભેદ નથી લાગતો. અજીવના ભાવોને તું જીવના કહી અને શું કરવા માંગે છે? જીવને તું અજીવ પુરવાર કરવા માંગે છે? મૂંડ છો, મિથ્યા દ્રષ્ટિ છો, તારો અભિપ્રાય ખોટો છે. હે મિથ્યા અભિપ્રાય વાળા, જો તું એમ માનીશ કે આ વર્ણાદિક ભાવો જે પૂદગળના ભાવો છે, જે પૂદગળમય પરિણામો છે, એ જીવના છે, જો એમ તું માનીશ તો તારા મતમાં તો પછી જીવ અને અજીવ વચ્ચે કોઈ ભેદ રહેશે જ નહીં, જીવ અને અજીવ વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. તારી માન્યતા જીવ અને અજીવ વચ્ચે કોઈ તફાવત વિનાની છે? શું લઈને બેઠો છે તું? તને જીવ અને અજીવનો ભેદ ખબર નથી? જળ શું છે ને ચેતન શું છે એ પણ તને ભાન નથી? તું મૂંડ મિથ્યાદ્રષ્ટિ છો, તારો અભિપ્રાય જ ખોટો છે, મિથ્યા અભિપ્રાય છે. આવો મિથ્યા અભિપ્રાય જે છે એ તો અનંતાનુબંધીનું કારણ થશે. બહુ વિચારવા જેવું છે. જીવના ભાવો કહેતા પહેલા ખૂબ વિચાર કરવા જેવો છે કે આ જીવના ભાવ હોય, આ ભાવ સાથે જીવને એકરૂપતા હોય ન હોય, તો પછી જીવને શેની સાથે એકરૂપતા છે એ પણ પછી એમાંથી જ વાત ઉદ્ભવે છે કે જીવને એની સાથે એકરૂપતા હોય નહીં, જીવને એની સાથે તાદાત્મ્ય સંબંધ હોય નહીં, જીવ જીવપણે જ રહે, જીવ અજીવપણે ક્યારે થાય નહીં, જીવ અજીવના ભાવે ક્યારે વર્તે નહીં, જીવ જીવ જ છે અને જીવને એને એના ગુણો સાથે જ એકરૂપતા હોય, એના ગુણો સાથે જ તાદાત્મ્યપણું હોય. ભગવાન આત્મા ક્યારેય અજીવરૂપ થયો જ નથી, જે થયું છે એ પર્યાયમાં થયું છે, પણ ભગવાન આત્મામાં એ કંઈ ગયું નથી. ભગવાન આત્મા ત્રિકા શુદ્ધ નાયક 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 ચિદાનંદ છે, વર્તમાનમાં પણ એવો જ છે, અને જો એનું લક્ષ કરવામાં આવે તો એવા ભાવનો અનુભવ થયા વિના રહેતો જ નથી. અદભુત વાત છે. હવે ટીકા આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બહુ સુંદર ગાથાઓ ચાલી રહી છે. આપણા બધાના ભાગ્ય કે આવું સમયસર આપણને હાથ લાગ્યું, આવી ટીકા આપણને હાથ લાગી અને એને સમજાવનારા ગુરુદેવની વાણી આપણને ઉપલબ્ધ છે, બહુ ભાગ્ય. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આપણે હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે